એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. અચ્છા, ક્યારે એવો વિચાર આવ્યો છે કે શા માટે હોશિયાર લોકો ભેગા મળીને ક્યારેક એવા નિર્ણયો લે છે જે બધા માટે ખરાબ સાબિત થાય? જેમ કે બે દેશો યુદ્ધ નથી ઇચ્છતા છતાં યુદ્ધ તરફ ધકેલાય છે, અથવા બે કંપનીઓ ભાવ ઘટાડવા નથી માંગતી છતાં એક ભાવ યુદ્ધમાં ફસાઈ જાય છે.
આ એકદમ સચોટ પ્રશ્ન છે અને તેનો જવાબ એક આખા વિજ્ઞાનમાં છુપાયેલો છે.
અને એ વિજ્ઞાન એટલે
ગેમ થિયરી. અને હા, સ્પષ્ટ કરી દઉં કે આ કોઈ રમત ગમત વિશે નથી.
બિલકુલ,
આ એ પરિસ્થિતિઓનું વિશ્લેષણ છે જ્યાં આપણો નિર્ણય બીજાના નિર્ણય પર અને બીજાનો નિર્ણય આપણા નિર્ણય પર આધાર રાખે છે. એટલે જીવનના દરેક પગલે આપણે અજાણતા જ આવી વ્યૂહાત્મક ગેમ્સ રમતા હોઈએ છીએ.
અને આ જટિલ દુનિયાને સમજવા માટે આજે આપણે જે પુસ્તકનો આધાર લઈ રહ્યા છીએ એ છે કેન બિનમોરનું ગેમ થિયરી, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન.
હા, અને બિનમોર કોઈ સામાન્ય પ્રોફેસર નથી.
ના, જરાય નહીં. તેઓ એક ગણિતશાસ્ત્રી અને અર્થશાસ્ત્રી છે, અને એમણે આ સિદ્ધાંતોનો ઉપયોગ મતલબ વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ ઉકેલવા માટે કર્યો છે.
પેલી યુકેની 3G સ્પેક્ટ્રમની હરાજીની વાત ખરું ને?
હા, એ જ, જેણે સરકાર માટે અબજો પાઉન્ડ એકઠા કર્યા હતા. એટલે એમના વિચારોમાં એક અલગ જ વજન છે.
બિલકુલ, બિનમોરનો અભિગમ ખૂબ જ વ્યવહારુ છે. તેઓ માને છે કે ગેમ થિયરી કોઈને હરાવવાની ચાલબાજી શીખવવા માટે નથી.
તો પછી શેના માટે છે?
એ માનવ વર્તણૂક પાછળના તર્કને સમજવા માટેનું એક સાધન છે. એમનું પુસ્તક આપણને એ જ શીખવે છે કે આ વ્યૂહાત્મક દુનિયામાં કેવી રીતે વિચારવું.
તો ચાલો આ રસપ્રદ વિષયમાં ઊંડા ઉતરીએ. મને હજી પણ ગેમ શબ્દ થોડો ગૂંચવે છે. આપણે જ્યારે ગેમ કહીએ ત્યારે મગજમાં ચેસ કે ક્રિકેટ આવે. અહીં એનો અર્થ શું છે? શું દરેક વાતચીત એ ગેમ છે?
એક રીતે હા. ગેમ થિયરીની દૃષ્ટિએ ગેમ એટલે એવી કોઈપણ પરિસ્થિતિ જ્યાં ઓછામાં ઓછા બે ખેલાડીઓ હોય.
ઓકે.
દરેક પાસે કેટલાક વિકલ્પો કે વ્યૂહરચના હોય અને દરેકના નિર્ણયનું પરિણામ એટલે કે વળતર
એ બીજાના નિર્ણય પર આધાર રાખતું હોય.
બરાબર. તમે ઓફિસમાં પગાર વધારાની વાત કરો કે પછી મિત્રો સાથે ફિલ્મ નક્કી કરો, આ બધું જ ગેમ છે.
ઠીક છે, આટલું તો સમજાયું. પણ આનું વિશ્લેષણ કઈ રીતે થાય અને સમજવા માટે કોઈ સરળ ઉદાહરણ છે?
ચોક્કસ. આને સમજવા માટેનું સૌથી પ્રખ્યાત અને કહી શકાય કે થોડું ચિંતાજનક ઉદાહરણ છે પ્રિઝનર્સ ડાયલેમા.
એટલે કે કેદીની દ્વિધા.
હા, આના વિશે મેં સાંભળ્યું છે. બે ગુનેગારો પકડાય છે અને પોલીસ તેમને અલગ અલગ રૂમમાં પૂછપરછ કરે છે.
બરાબર.
અને પોલીસ બંનેને એક જ ડીલ આપે છે.
ડીલ શું છે?
જો તમે કબૂલ કરો અને તમારો સાથી ચૂપ રહે તો તમને છોડી દેવામાં આવશે અને સાથીને 10 વર્ષની જેલ થશે.
ઓકે.
જો તમે ચૂપ રહો અને સાથી કબૂલ કરી લે તો તમને 10 વર્ષની જેલ થશે.
મતલબ કે દગો કરવાનો ફાયદો છે.
હા, પણ આગળ સાંભળો. જો તમે બંને ચૂપ રહો તો બંનેને માત્ર 1-1 વર્ષની જેલ થશે, કારણ કે પોલીસ પાસે પૂરતા પુરાવા નથી.
અને છેલ્લો વિકલ્પ,
જો તમે બંને કબૂલ કરી લો તો બંનેને 5-5 વર્ષની જેલ થશે.
હવે આ પરિસ્થિતિમાં હું એક કેદી તરીકે વિચારું, મને નથી ખબર કે મારો સાથી શું કરશે. જો તે ચૂપ રહેવાનો હોય તો મારા માટે કબૂલ કરવું સારું છે, કારણ કે હું છૂટી જઈશ.
સાચું.
અને જો તે કબૂલ કરવાનો હોય તો પણ મારા માટે કબૂલ કરવું જ સારું છે, કારણ કે મને 5 વર્ષની સજા થશે, 10 વર્ષની નહીં.
એટલે
તો બંને સ્થિતિમાં મારા માટે કબૂલ કરવું જ ફાયદાકારક છે.
અને તમારો સાથી પણ બરાબર આ જ રીતે વિચારશે.
ઓહ.
પરિણામે બંને પોતપોતાના વ્યક્તિગત ફાયદાનું વિચારીને કબૂલ કરી લેશે અને બંનેને 5-5 વર્ષની જેલ થશે.
પણ આ તો કેવું, જો બંને એકબીજા પર વિશ્વાસ રાખીને ચૂપ રહ્યા હોત તો બંનેને માત્ર 1-1 વર્ષની જ સજા થત.
બરાબર.
અહીં તો બે હોશિયાર લોકોએ તર્ક વાપરીને પોતાના માટે જ ખરાબ પરિણામ પસંદ કર્યું. આ તો ખૂબ નિરાશાજનક લાગે છે. શું વાસ્તવિક દુનિયા પણ આમ જ ચાલે છે?
ઘણીવાર દેશો વચ્ચે શસ્ત્રોની સ્પર્ધા આનું જ ઉદાહરણ છે. કોઈ દેશ યુદ્ધ નથી ઇચ્છતો, પણ દરેકને ડર છે કે જો અમે શસ્ત્રો નહીં બનાવીએ અને સામેવાળા બનાવશે તો.
હા, એ ડર તો રહે જ.
આ ડરને કારણે બંને દેશો શસ્ત્રો પાછળ અબજો ખર્ચે છે, જે પૈસા કદાચ શિક્ષણ કે સ્વાસ્થ્ય પાછળ વાપરી શકાયા હોત. આને જ ગેમ થિયરીની ભાષામાં નેશ ઇક્વિલિબ્રિયમ કહેવાય છે.
નેશ ઇક્વિલિબ્રિયમ એટલે એવી સ્થિતિ જ્યાંથી કોઈ એકલા હાથે પોતાની વ્યૂહરચના બદલીને ફાયદો ન મેળવી શકે.
બિલકુલ.
હા, આ તો સમજાયું. પણ શું વાસ્તવિક જીવનમાં લોકો હંમેશા આટલી તાર્કિક ગણતરી કરીને નેશ ઇક્વિલિબ્રિયમ સુધી પહોંચે છે? મને તો લાગે છે કે આપણે ઘણીવાર લાગણી કે આદતથી નિર્ણયો લઈએ છીએ.
બહુ સારો મુદ્દો છે. અને બિનમોર પણ એ જ કહે છે. એમની દલીલ એ છે કે આ સંતુલન મોટાભાગે કોઈ ઊંડી ગણતરીથી નથી આવતું.
તો પછી કેવી રીતે આવે છે?
તે તો હજારો વર્ષોના પ્રયત્ન અને ભૂલ, એટલે કે ટ્રાયલ એન્ડ એરર, સામાજિક શિક્ષણ અને ઉત્ક્રાંતિની લાંબી પ્રક્રિયા દ્વારા કુદરતી રીતે ઉદ્ભવે છે.
એક ઉદાહરણ આપી શકો?
આપણે રસ્તા પર ડાબી બાજુ ગાડી ચલાવીએ છીએ એ કોઈ રોજ સવારે ગણતરી કરીને નથી કરતા. એ એક સામાજિક નિયમ બની ગયો છે.
હા, એક સ્થિર નેશ ઇક્વિલિબ્રિયમ.
બરાબર. કારણ કે આપણે શીખી ગયા છીએ કે તેનું પાલન કરવું એ જ બધાના હિતમાં છે.
એટલે કે અમુક વર્તણૂકો એટલા માટે ટકી રહે છે કારણ કે તે લાંબા ગાળે સમાજ માટે કામ કરે છે. પણ શું હંમેશા એક જ વ્યૂહરચના કામ કરે છે? જેમ કે પત્તાની રમતમાં.
હા,
જો તમે હંમેશા એક જ રીતે રમો તો સામેવાળો તમને પકડી પાડે.
બરાબર. અને એટલે જ કેટલીક રમતોમાં શ્રેષ્ઠ વ્યૂહરચના અણધારી રહેવાની હોય છે. આને મિશ્ર વ્યૂહરચના કહેવાય છે.
મિશ્ર વ્યૂહરચના એટલે કે રેન્ડમ બનવું.
હા, જેમ કે ફૂટબોલમાં પેનલ્ટી કિક વખતે ગોલકીપર કઈ બાજુ કૂદશે તે નક્કી નથી હોતું. જો તે હંમેશા જમણી બાજુ કૂદે તો ખેલાડી હંમેશા ડાબી બાજુ ગોલ કરશે.
એટલે શ્રેષ્ઠ રણનીતિ એ જ છે કે ક્યારેક ડાબે ક્યારેક જમણે કૂદું, જેથી કોઈ અનુમાન ન લગાવી શકે.
એકદમ સાચું. અને જ્હોન નેશની મહાન સિદ્ધિ એ જ હતી કે તેમણે સાબિત કર્યું કે દરેક ગેમમાં ઓછામાં ઓછું એક નેશ ઇક્વિલિબ્રિયમ તો હોય જ છે, ભલે પછી તે મિશ્ર વ્યૂહરચનાનું કેમ ન હોય.
એક મિનિટ, આ તો અદ્ભુત છે. પણ બિનમોર આનાથી પણ એક પગલું આગળ જાય છે, ખરું ને? તેઓ કહે છે કે આ સિદ્ધાંતો માટે સભાન મગજની પણ જરૂર નથી.
હા, અને આ જ પુસ્તકનો સૌથી ગહન વિચાર છે, ઉત્ક્રાંતિવાદી ગેમ થિયરી. અહીં ખેલાડીઓ માણસો નથી.
તો કોણ છે?
જનીનો. વ્યૂહરચના એટલે શારીરિક કે વર્તણૂકીય લક્ષણો, અને વર્તર એટલે પ્રજનન દ્વારા ટકી લેવાની ક્ષમતા.
આનું કોઈ ઉદાહરણ? આ સમજવું થોડું અઘરું છે.
ચોક્કસ. હોક ડવ એટલે કે બાજ કબૂતર ગેમ વિશે વિચારો.
ઓકે.
સંસાધન માટે સ્પર્ધા કરતા પ્રાણીઓમાં બે પ્રકારના વર્તન જોવા મળે છે. હોક જેવા આક્રમક, જે હંમેશા લડે છે, અને ડવ જેવા નિષ્ક્રિય, જે લડાઈ ટાળે છે. જો વસ્તીમાં બધા જ હોક હોય તો સતત લડાઈથી બધાને નુકસાન થશે, અને જો બધા જ ડવ હોય તો કોઈ એક હોક આવીને બધું લઈ જશે.
તો સંતુલન ક્યાં છે?
ઉત્ક્રાંતિ એક એવું સંતુલન સ્થાપે છે જ્યાં વસ્તીમાં હોક અને ડવ બંનેનું એક ચોક્કસ પ્રમાણ જળવાઈ રહે છે. અહીં કોઈ પ્રાણી ગણતરી નથી કરતું.
આ તો લાખો વર્ષોની કુદરતી પસંદગીનું પરિણામ છે.
બરાબર.
તો તમે એમ કહી રહ્યા છો કે પ્રાણીઓ, જેઓ કોઈ ગણતરી નથી કરતા, તેઓ પણ અજાણતા જ ગેમ થિયરીના નિયમો પ્રમાણે વર્તી રહ્યા છે? આ તો માનવામાં જ નથી આવતું.
હા, પણ એ સાચું છે.
પણ જો આપણું વર્તન પણ આવી જ ઉત્ક્રાંતિનું પરિણામ હોય તો પછી ન્યાય, નૈતિકતા અને પ્રામાણિકતા જેવી બાબતો ક્યાંથી આવી? શું એ પણ માત્ર એક સ્વાર્થી ચાલ છે?
આજ તો આ પુસ્તકનો સૌથી ક્રાંતિકારી વિચાર છે. બિનમોર કહે છે કે ન્યાય એ કોઈ દૈવીય આદેશ કે ફિલસૂફોનો આપેલો અમૂર્ત ખ્યાલ નથી.
તો શું છે?
તે સહકાર ટકાવી રાખવા માટે આપણા સમાજે હજારો વર્ષોમાં વિકસાવેલું સૌથી શ્રેષ્ઠ સોફ્ટવેર છે. તે સંકલનની સમસ્યાઓનો વ્યૂહાત્મક ઉકેલ છે.
વાહ, આ તો વિચારવા જેવી વાત છે. જેમ કે કેકને બે લોકો વચ્ચે સરખે ભાગે વહેંચવી હોય તો આપણે શું કરીએ?
શું કરીએ?
એક કાપે અને બીલો કસંદ કરે. આ નિયમ પોતે જ ન્યાય સુનિશ્ચિત કરે છે. કાપનારને ખબર છે કે જો તે નાના મોટા ટુકડા કરશે
તો સામેવાળો મોટો ટુકડો લઈ લેશે, એટલે તે પોતે જ સરખા ટુકડા કરશે.
બરાબર.
આ જ છે ન્યાયનો વ્યૂહાત્મક પાયો. ન્યાય એ એક એવી સામાજિક ટેકનોલોજી છે જેણે આપણી પ્રજાતિને મોટા સમૂહોમાં સ્થિરતા અને સહકાર સ્થાપવામાં મદદ કરી. જે સમાજોએ ન્યાયના સારા નિયમો વિકસાવ્યા તે વધુ સફળ થયા.
તો આખી ચર્ચા પરથી જો મુખ્ય વિચારો તારવવા હોય તો સૌથી પહેલો બોધપાઠ એ છે કે આપણી જિંદગીમાં લગભગ બધું જ એકબીજા સાથે જોડાયેલું છે. આપણે એકલા ટાપુ જેવા નથી. આપણો દરેક નિર્ણય બીજા પર અસર કરે છે.
બરાબર. બીજો મુખ્ય વિચાર એ છે કે આપણા સામાજિક નિયમો, રિવાજો અને કાયદાઓ એ હવામાંથી નથી આવ્યા.
એ વિકસિત થયેલા છે.
હા, તે લાંબા ગાળે વિકસિત થયેલા સ્થિર સંતુલન એટલે કે નેશ ઇક્વિલિબ્રિયમ છે. પછી તે ટ્રાફિકના નિયમો હોય કે ગુજરાતમાં વેપારી સમુદાયોમાં પેઢીઓથી ચાલતો વિશ્વાસનો વ્યવહાર.
અચ્છા,
આ બધું એક સ્થિર ગેમનું પરિણામ છે.
અને ત્રીજો સહકાર વિશેનો મુદ્દો. પ્રિઝનર્સ ડાયલેમામાં તો સહકાર શક્ય નહોતો બન્યો, પણ વાસ્તવિક જીવનમાં આપણે સહકાર કરીએ છીએ.
કેમ?
કેમ કે આપણે એ જ લોકો સાથે વારંવાર મળીએ છીએ.
હા, બેનમોર કહે છે કે જ્યારે આપણને ખબર હોય કે આપણે એ જ વ્યક્તિ સાથે ભવિષ્યમાં ફરીથી કામ કરવાનું છે, ત્યારે આપણી વર્તણૂક બદલાઈ જાય છે.
પ્રતિષ્ઠા અને લાંબા ગાળાના સંબંધો, જેને બેનમોર ધ શેડો ઓફ ધ ફ્યુચર કહે છે,
ભવિષ્યની છાયા,
હા, એ દગો કરવાને બિનલાભકારી બનાવે છે.
અને આ જ વાત આપણને ચોથા અને સૌથી મહત્વના વિચાર પર લાવે છે,
ન્યાય વિશે.
હા, કે ન્યાય એ માત્ર એક ભાવના નથી, પણ એક અત્યંત ઉપયોગી સામાજિક સાધન છે. એક એવી વ્યવસ્થા જે આપણને સંસાધનોની વહેંચણી અને સંઘર્ષના નિવારણમાં મદદ કરે છે,
જેથી સમાજ ટકી શકે અને વિકાસ કરી શકે.
આ પુસ્તકમાં કેટલાક વિચારો એટલા શક્તિશાળી છે કે તે મગજમાં ઘર કરી જાય છે. જેમ કે ગેમ થિયરી કેવી રીતે હોશિયાર બનવું તેની માર્ગદર્શિકા નથી, પણ એ પરિસ્થિતિઓના તર્કને સમજવાનું વિજ્ઞાન છે જ્યાં લોકોનું ભાગ્ય એકબીજા સાથે જોડાયેલું હોય છે.
બરાબર.
મને આ વિચાર બહુ ગમે છે. સામાજિક નિયમો, જેમ કે રસ્તાની કઈ બાજુએ વાહન ચલાવવું, એ બીજું કંઈ નથી પરંતુ એક વિશાળ સંકલન ગેમનું સ્પષ્ટ સંતુલન છે.
હા, તે આપણને રોજિંદા જીવનની સામાન્ય બાબતોને પણ એક નવા દ્રષ્ટિકોણથી જોતા શીખવે છે.
અને ન્યાય વિશેનો પેલો વિચાર તો મનને હચમચાવી દેવો છે.
કયો?
ન્યાય એ ફિલસૂફો દ્વારા આપવામાં આવેલો કોઈ રહસ્યમય ખ્યાલ નથી. તે સંતુલન પસંદગીની સમસ્યાનો માનવતાનો વિકસિત ઉકેલ છે.
અને છેલ્લે સહકાર પરનો આ વ્યવહારુ વિચાર.
સહકાર માટે પરોપકારની જરૂર નથી. તેને ફક્ત ભવિષ્યની છાયા એટલી લાંબી હોવી જરૂરી છે કે દગો કરવો બિનલાભકારી બને.
આ સમજાવે છે કે લાંબા ગાળાનો સ્વાર્થ પણ સહકારને કેવી રીતે પ્રોત્સાહન આપી શકે છે.
બરાબર.
સારું, આ બધું સાંભળવામાં તો ખૂબ રસપ્રદ છે, પણ સામાન્ય શ્રોતા આ વિચારોનો રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગ કરી શકે? દાખલા તરીકે, કાલે સવારે ઓફિસમાં કોઈ વાટાઘાટ કરવાની હોય તો આ કેવી રીતે મદદરૂપ થાય?
ખૂબ જ સારો સવાલ. વાટાઘાટ કરતી વખતે આપણે મોટાભાગે આપણી પોતાની માંગણીઓ અને જરૂરિયાતો પર જ ધ્યાન આપીએ છીએ.
હા, એવું જ થાય છે.
ગેમ થિયરી શીખવે છે કે સામેવાળી વ્યક્તિના દૃષ્ટિકોણથી વિચારો. તેમના માટે શું મહત્વનું છે, તેમના માટે કયા પરિણામો ફાયદાકારક છે અને કયા નુકસાનકારક,
એટલે એમની ગેમ સમજવાની કોશિશ કરવી.
હા, જો તમે એવી દરખાસ્ત મૂકી શકો જે તેમના હિતમાં પણ હોય તો સફળતાની શક્યતા વધી જાય છે. આ વિન વિન પરિસ્થિતિ શોધવાની કળા છે.
અને સામાજિક સ્તરે મને ટ્રેજેડી ઓફ ધ કોમન્સ યાદ આવે છે, સામાન્ય સંસાધનોની દુર્ઘટના,
જેમ કે પાણીનો બગાડ કે પ્રદૂષણ.
હા, જેમ કે આપણા શહેરોમાં સ્વચ્છતાની સમસ્યા. દરેકને સ્વચ્છ શહેર ગમે છે, પણ કચરો ગમે ત્યાં ફેંકતી વખતે વિચારે છે કે મારા એકલાથી શું ફરક પડશે.
બરાબર. ગેમ થિયરી આપણને સમજાવે છે કે જ્યારે દરેક વ્યક્તિગત રીતે તર્કસંગત નિર્ણય લે છે ત્યારે પણ સામૂહિક પરિણામો ભયંકર હોઈ શકે છે.
તો આનો ઉકેલ શું?
આનો ઉકેલ એવા નિયમો બનાવવામાં છે જે વ્યક્તિગત વર્તણૂકને સામૂહિક હિત સાથે જોડે, જેમ કે દંડની જોગવાઈ કરવી અથવા સામાજિક જાગૃતિ ફેલાવવી.
આ પુસ્તક અને આપણી ચર્ચા પરથી મને જે સૌથી મોટો બોધપાઠ મળ્યો તે એ છે કે દુનિયાને જોવાનો એક નવો દ્રષ્ટિકોણ મળ્યો. આપણે નિર્ણયો લેતી વખતે એકલા નથી હોતા. આપણી આસપાસની દરેક વ્યક્તિ, દરેક સંસ્થા એક વ્યૂહાત્મક ગેમનો ભાગ છે. આ સમજ આપણને વધુ સારા અને કદાચ વધુ સહાનુભૂતિપૂર્ણ નિર્ણયો લેવામાં મદદ કરી શકે છે.
મારા માટે સૌથી આશાસ્પદ વિચાર એ છે કે આપણી ન્યાય અને નૈતિકતાની ભાવનાઓનો એક મજબૂત ઉત્ક્રાંતિવાદી આધાર છે. તે કોઈ પોકળ આદર્શવાદ નથી,
એક સાધન છે.
હા, સહકાર અને ન્યાય એ આપણી પ્રજાતિના ટકી રહેવા માટેના સૌથી શક્તિશાળી સાધનો છે, અને કદાચ આજના જટિલ વિશ્વમાં જ્યાં સંઘર્ષ અને અવિશ્વાસ વધી રહ્યો છે ત્યારે આ વ્યૂહાત્મક તર્કને સમજવો પહેલા કરતાં વધુ જરૂરી છે.
ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.